ट्रैक नंबर 25 ज्ञान धारा तथा ज्ञान ने विषय शू सम्यक दृष्टि ने ज्ञान धारा सदाय होय मने तो खबर नहीं तो चालो पूछी लिए पूज्य बेनश्री ने ज
चत्तारी शरणं पूजामि अरिहंता शरणं पूजामि सिद्धा शरणं पूजामि साहू शरणं पूजामि केवलीपणतो धनं शरणं पूजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भव सागर मा करे ते सकल करम अनंत मोक्ष करम सकल अनंत भाव करे ने जे गुण गाय ते जीव करे ने मुक्ति जाय संसार मा ही शरण चार और शरण ने कोई जे नर नारी याद रेते ने अक्षय अविचल पद होय अंगूठे अमृत से लगती तरह भंडार गुरु वर्तन में समझे तो सदा मन ऊंचे पड़ता है।
હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું આત્મા છું
હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું 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 આત્મા
સમ્યક જ્ઞાનીને નિરંતર જ્ઞાન ધારા હોય છે ઉપયોગ બહાર માં હોય ત્યારે પણ વેદ જ્ઞાન ની ધારા ચાલુ છે એ કેવી રીતે સંભવિત છે એ કૃપા કરીને અમને સમજાવો
ઉપયોગ બહાર હોય તો જ્ઞાન ની ધારા રે જ્ઞાન ની પરિણતિ રહે છે ઉપયોગ બહાર હોય અને પરિણતિ જ્ઞાયક ની હોય એને કઈ વિરોધ નથી જ્ઞાયકની ધારા અંદર ચાલતી હોય એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે અને ભેદ જ્ઞાની ધારા વર્તે છે જ્ઞાયકની જ્ઞાયકરૂપ ધારા દરેક ક્ષણે ક્ષણે જે જે વિકલ્પ ભાવે વિભાવની પર્યાય હોય તો એમાં એને ભેદ જ્ઞાની ધારા પોતે જુદો ને જુદો ન્યારો ને ન્યારો રહે છે દ્રષ્ટિ એ જ્ઞાયક ઉપર છે પરિણતિ જ્ઞાયકની છે દરેક ક્ષણે ન્યારો ને ન્યારો દરેક કાર્યમાં ન્યારો ને ન્યારો રહે છે દરેક ખાતા પીતા સૂતા સ્વપ્નમાં બધી વારી ન્યારો ને ન્યારો રહે છે એવી જ્ઞાયકની પરિણતિ રહે છે ઉપયોગ ભલે બહાર હોય બહારના કાર્યમાં હોય તો બહારના બહાર ગયો અને બહારનું જાણે એટલે અંદર ખંડ ખંડ થઈ જાય છે એવું નથી એ તો અખંડ જ્ઞાયક છે એના એને કંઈ જ્ઞા એને ખંડખંડ ક્ષયોક્ષમ જ્ઞાનને લઈને એને જે મૂળ સ્વભાવ જ્ઞાયક પરિણતિ છે એમાં કંઈ ખંડ થતું નથી નાયકની પરિણતિ દરેક વખતે હાજર હોય છે ગમે એવા રાજા હોય ચક્રવર્તી હોય લૌકિક કાર્યોમાં હોય રાજના કાર્યોમાં હોય તો પરિણતિ તો જુદી ન્યારીને ન્યારી રહે છે પ્રશસ્ત ભાવોમાં હોય ચક્રવર્તી મોટા પૂજાના એવા પ્રકારો હોય કોઈ દેવગુરુ શાસ્ત્રના પ્રભાવના પ્રસંગો હોય તો પણ એની પરિણતિ ન્યારીને ન્યારી હોય છે એકત્વ બુદ્ધિ થતી નથી અશુભ ભાવથી બચવા શુભ ભાવમાં જોડાય તો પણ નાયકની પરિણતિ તો એને જુદી ને જુદી હોય છે એ નાયકની પરિણતિને ઉપયોગને કાંઈ વિરોધ નથી નાયકની પરિણતિ ચાલુ જ હોય છે ને ઉપયોગ બહાર હોય છે કોઈ વાર ઉપયોગ પલટીને સ્વાનુભૂતિમાં જાય ને બહાર આવે તો એ નાયકની પરિણતિની દરેક વખતે ચાલુ છે એમાં એને વિરોધ નથી
જેને જ્ઞાન નહીં અને ક્રિયા નહીં ની પરસ્પર મૈત્રી હોય એને જ આવું પરિણમન થાય છે એવી વાત લીધી તો જ્ઞાન નહીં ને ક્રિયા નહીં ની મૈત્રી નો સ્વરૂપ શું હશે
જ્ઞાન નહીં ને ક્રિયા નહીં એટલે જે એની મૈત્રી કરે કે હું નાયક છું એમ અંતર માંથી જેને ગ્રહણ કર્યું પોતાનું અસ્તિત્વ જેને ગ્રહણ કર્યું એ જો અંદર માંથી પોતે રાગ થી નિવર્તે અને પોતે પોતામાં લીનતા કરે કે હું જ્ઞાયક છું જ્ઞાયક રૂપે પરિણમન કરે તો એ જ્ઞાન નહીં ને ક્રિયા નહીં ની મૈત્રી છે જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ ના કરે અને માત્ર હું જ્ઞાયક છું બધું ઉદયાધીન છે બધું વિભાવ છે એમ માત્ર એ બોલ્યા કરે અને અંતરમાંથી જો ભેદ જ્ઞાન ના થાય અને હું જ્ઞાયક છું જ્ઞાયક રૂપે પરિણતિ ના થાય તો એ જ્ઞાયક રૂપે પરિણતિ ન થાય તો માત્ર એ જ્ઞાન બોલવા રૂપે થાય છે અને ક્રિયામાં શુભ પરિણામ કરીને એમાં સંતુષ્ટ થાય તો પણ એ ક્રિયામાં રોકાઈ જાય છે
પણ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને હું જ્ઞાયક છું, એ જ્ઞાયક છું એમ જાણીને રાગ થી નિવર્તન, રાગ થી જુદો પડીને જ્ઞાયક નું જ્ઞાયક રૂપે પરિણમન કરે તો એ જ્ઞાન નહીં ક્રિયા નહીં મૈત્રી છે. તો એ અનેકાંતપણે યથાર્થ આત્માને એને ગ્રહણ કર્યો છે. હું ચૈતન દ્રવ્ય અખંડ શાશ્વત છું, એ શાશ્વત છું એને જેવો જ્ઞાયક છે તે રૂપે પરિણતિ કરવાનો એને પર્યાયમાં પણ એવો અભ્યાસ કરે છે, રાગ થી નિવર્તે છે અને પોતાના સ્વરૂપની પરિણતિ પ્રગટ કરે છે તો એ ખરેખર એની ભેદના અને ખરેખર જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે. માત્ર એકલી ક્રિયામાં સંતુષ્ટ થાય, માત્ર બોલવામાં હું જ્ઞાયક છું જ્ઞાયક છું કર્યા કરે અને બધું ઉદયાધીન છે અને અંતરમાંથી રાગથી નિવર્તન કરતો નથી ને ભેદનાની પરિણતિ નથી કરતો તો એને જ્ઞાન એને ક્રિયા એની મૈત્રી નથી. પણ દ્રવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે પોતે ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરી અને જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરે તો એને દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થ પ્રગટ કરી છે. એવી જ્ઞાયકની પરિણતિ અંતરમાંથી પ્રગટ કરે તો એ જ્ઞાન નહીં ને ક્રિયા નહીં મૈત્રી તો એને કર્યું છે. તો એમાંથી એને આત્માનું સ્વરૂપ જે આનંદ સ્વરૂપ છે, આનંદ જેનું રૂપ છે, એવો જે ચૈતન્ય જે અનંત જ્ઞાન અનંત દર્શન સ્વરૂપ છે, એવો જે આત્મા એમાં એને એ પ્રગટ થાય છે. આવી ભેદ જ્ઞાની ધારા જેને પ્રગટ થાય, વારંવાર જ્ઞાયક છું જ્ઞાયક છું એવો અભ્યાસ અંતરથી પરિણતિ પ્રગટ કરીને વિકલ્પ તૂટીને અંતરમાં લીનતા કરે જ્ઞાયક છું તે રૂપે તો જે આનંદ જેનું રૂપ છે, આનંદ સ્વરૂપ જેનું અસ્મિતિક રૂપ છે, એવું જ્ઞાન સ્વભાવ એને ખીલી નીકળે છે. એ પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય તો એમાંથી ખીલી નીકળે છે. અને ગુરુદેવ કે એમાં નાયક પ્રકાશી નીકળે એવી રીતે એની જ્ઞાન એની ક્રિયા એની મૈત્રીથી ચૈતન્ય એવી રીતે ગ્રહણ કરે છે ને એવી રીતે અભ્યાસ કરે છે તો એ પ્રગટ થાય છે. એવું અનંત જ્ઞાન જેનું સ્વરૂપ છે, અચળ જેની જ્યોત છે, કે જેની જ્યોત જે જેનું વીર્ય આનંદ છે, જે અંદરમાં સુસ્થિતપણે જે સંયમ રૂપ વર્તે એવો જે આત્મા પ્રગટ થાય છે. પેલા અંશ પ્રગટ થાય, સ્વાનુભૂતિ થાય, એનું પ્રભાત થાય ને પછી પોતે અખંડ પોતે આનંદ શક્તિઓથી ભરેલો પૂર્ણ સ્વરૂપ છે. પણ એનો પ્રભાત થતા પૂર્ણ જે પ્રભાત થાય તો અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટ થાય જ છે. એટલે પૂર્ણ કેવળ જ્ઞાન એમાંથી પ્રગટ થાય. અનંત જ્ઞાન અનંત દર્શન અનંત બળ ને આનંદમાં જેનું રૂપ આનંદ રૂપ જેનું આનંદ રૂપ છે એવો આત્મા પ્રગટ થાય છે. એ સ્વાનુભૂતિમાં પણ જેનો આનંદ રૂપ છે એવો આત્મા પ્રગટ થાય છે અને પૂર્ણ દશામાં જેનો આનંદ રૂપ છે એવો આત્મા પ્રગટ થાય છે. અનંત જ્ઞાનથી ભરેલો આત્મા કે જેમાં કોઈ એનો પાર નથી એવો અનંત જ્ઞાન છે, એવું અનંત દર્શન છે, એવું અનંત બળ, એવું અનંત વીર્ય, એવું મને અનંત અનંત પ્રગટ થાય છે. બાકી નથી પ્રગટ થતું એમાં એ રોકાઈ ગયો છે બારમાં. એ જ્ઞાતા ને જ્ઞેયની એકતા બુદ્ધિ કે જે જ્ઞેય જણાય ને હું એને જુદું પાડતો નથી એમાં એ એકતામાં રોકાઈ ગયો છે. બારમાં કરતા બુદ્ધિમાં બહારની ક્રિયાઓમાં કે જાણે હું મેં બધું બહુ કર્યું એમાં રોકાઈ ગયું છે. એવું બહારનું એવા બધામાં રોકાઈ ગયો, રાગની ક્રિયાઓમાં જ રાગને હું બે એક છીએ એવી રીતે રોકાઈ ગયો છે. એનાથી જુદો પડે કે હું જ્ઞાયક છું જે જ્ઞેય જણાય એનાથી હું જુદો જ્ઞાયક છું અને જે રાગ થાય એનાથી પોતે ભેદજ્ઞાન કરે છે. હું પર પદાર્થનું કંઈ કરી શકતો નથી પણ હું તો જ્ઞાયક છું. પોતે જ્ઞાયકમાં મારી પરિણતિ થાય, જ્ઞાયક રૂપે હું પરિણતિ કરું એ જ મારી ક્રિયા. આ બહારનો જે કરવું એ મારી ક્રિયા નથી તો પરદ્રવ્ય છે, એનાથી છૂટો પડે છે તો એમાંથી એને અનંત જ્ઞાન અનંત દર્શન આનંદ રૂપ છે એ પ્રગટ થાય છે. એટલે એ માર્ગ ગુરુદેવે બતાવ્યો છે. એ ભેદ જ્ઞાનના માર્ગે જે આનંદ રૂપ જે ચૈતન્ય સ્વરૂપ અપૂર્વ જે જેની સાથે કોઈનો મેળ નથી એવું અપૂર્વ થાય છે. નાયકની પરિણતિ પ્રગટ કરે તો જ્ઞાન નહીં ક્રિયા નહીં મૈત્રી છે. નાયકની પરિણતિ નથી પ્રગટ થઈ તો એ મૈત્રી નથી. વિકલ્પ થી નક્કી કરે કે આ જ્ઞાન ક્રિયા બાકી અંદર પરિણતિ નથી તો જ્ઞાન નહીં ક્રિયા નહીં મૈત્રી નથી. કોઈ ક્રિયામાં રોકાઈ જાય છે, કોઈ જ્ઞાનમાં રોકાઈ જાય અને કોઈ મુમુક્ષુ આત્માર્થી હોય તો એ માને કે મારાથી થતું નથી, પણ આ નાયકની પરિણતિ જ પ્રગટ કરવા યોગ્ય છે. વસ્તુ સ્વરૂપ આમ છે કે દ્રવ્ય વસ્તુ સ્વભાવે જુદું, એને જુદો પાડવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એમ વિકલ્પથી જ્ઞાન કરે એમ આત્માર્થી હોય એવી રીતે જ્ઞાન કરે, પણ જ્ઞાન ક્રિયાની મૈત્રી તો અંદર નાયક દશા પ્રગટ થાય તો જ જ્ઞાન નહીં ક્રિયા નહીં મૈત્રી થાય. પેલા એ સમજે ભાવના એમ કે કરવાનું આ છે, બાકી જે નથી સમજતો એ એકાંતમાં ધણાઈ જાય છે. માત્ર બોલ્યા કરે આત્મા જ્ઞાયક છે, અને કોઈ થોડું કાર્ય શું ભાવ કરે તો હું ઘણું કરું છું એમ માને એ નહીં, પણ યથાર્થ આત્માર્થી હોય જેને આત્માનું પ્રયોજન છે એ બરાબર સમજે છે કે આ વસ્તુ દ્રવ્ય વસ્તુ સ્વભાવે જુદું છે, પણ એમાંથી આ રાગ એનો સ્વભાવ નથી, પણ એ નાયક રૂપે હું કેમ પરિણમું એવી જાતની ભાવના રહે છે, અને એવો એ નિર્ણય કરે છે કરવાનું આ જ છે. દ્રષ્ટિ એવી થઈ ગઈ છે નાયક ની જ્ઞાતાની ધારા, એને બધું છૂટી ગયું છે, એટલે ક્યાંય એને બહારમાં રૂચતું નથી. વિવાહનો રસ તૂટી ગયો છે બધો, એકલો આત્મા જ રૂચે, આત્મા તરફ પરિમતી થઈ ગઈ છે. એકલા નાયક સિવાય કાંઈ એને રૂચતું નથી. નાયકની પરિણતિ જેમ જેમ પ્રગટ થાય એની લીનતા પ્રગટ થાય જેને રૂચે છે, બીજું કાંઈ રૂચતું નથી. એને એટલી બધી અંતરની શ્રદ્ધા રૂચિ પરિણતિ અને લીનતા અમુક પ્રકારે થઈ છે, અને બાહ્ય વિભાવનો અનંત રસ તૂટી ગયો છે, અને આત્મામાં અનંત અનંતતા જે છે એ અનંત દ્રષ્ટિ એના ઉપર જામી ગઈ છે અને ક્યાંય રૂપતી નથી. અનંત અનંત શક્તિ જે આત્મામાં છે એને રૂચે છે, બીજું કાંઈ રૂચતું નથી. પરંતુ હજી એને અસ્થિરતા છે, પૂર્ણ કેવળ જ્ઞાન નથી, પૂર્ણ લીનતા નથી થઈ. શ્રદ્ધા અપેક્ષા એને ક્યાંય રૂચતું નથી, પણ લીનતા અધૂરી છે, માટે બહાર જોડાવવું પડે છે. જોડાય છે પણ એને એને જ્ઞાતાની ધારા છૂટતી નથી, એમાં એકત્વતા થતી નથી, એનાથી છૂટો ને છૂટો રહે છે. અલ્પ અસ્તિત્વ થાય એટલે બહાર જોડાવવું પડે છે, એટલે બહારના બધા કાર્યોમાં જોડાય છે, પણ અંતરથી એને ઉદાસીન ધારા અને જ્ઞાતાની ધારા એમને ચાલ્યા છે, પોતે છૂટો ને છૂટો નિરાળો રહે છે. અંશે એને નાયકની ધારા અમુક રીતે પરિણતી લીનતા એને ચાલુ છે, એને બહાર ક્યાંય રૂપતું નથી, અને એ જ કરવા જેવું છે. કારણ કે નાયક ચૈતન્ય અદભુત છે, એ અદભુત છે, એ જ મહિમા યોગ્ય છે, અને તે જ આદરણીય છે, બીજું કાંઈ આદરણીય નથી. બધા એ જ કરવા જેવું છે, ગુરુદેવે બતાવ્યું છે એ જ અપૂર્વ માર્ગ, એ જ પ્રગટ કરવા જેવું. સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય તો જ મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે, અને એ સ્વાનુભૂતિ પ્રગટ થવાથી અંશે અંશે લીનતા વધતી જાય તો એમાં જ એની પૂર્ણતા અને કેવળ જ્ઞાન એમ જ પ્રગટ થાય છે. માટે એ જ કરવા જોઈએ, એ સિવાય બીજું કાંઈ આદરણ નથી. આલંબન તો એક આત્માનો, બીજું બહારનું આલંબન તે આલંબન નથી, તો વિભાવનું આલંબન તે સ્વભાવનું આલંબન તે જ સ્વીકૃત છે, તે જ સ્વાધીનરૂપ છે, અને એમાં સુખ છે એ જ કરવા જોઈએ, બીજું કાંઈ કરવા જોઈએ. જ્યાં સુધી અધુરા છે ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્રની મહિમા અમુક પ્રકારે બહાર જોડાય છે, પણ એ ઉદાસી ભાવે જોડાય છે. દસ શાસ્ત્રના કાર્યોમાં જોડાય તો નિરાળો લે જઈને જોડાય છે, કરવાનું છે.
સાધકની ભૂમિકામાં તો આપે કહ્યું કે મેળ થાય છે, એને તો દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે, એટલી દ્રષ્ટિ સ્વરૂપમાં પકડો લીધો છે, એટલે શુભ રાગ આવે છે તો પણ ઘી રૂપે જણાય. પણ જિજ્ઞાસુની ભૂમિકામાં આપણે જે વાત કરી કે જિજ્ઞાસુની ભૂમિકામાં પણ બે સાથે રહે છે, તો અમને તો એમ લાગે છે કે દેવગુરુ શાસ્ત્રીને સાથે રાખવા જઈએ તો અનાદિનો વ્યવહારનો પક્ષ તો છે, વ્યવહારની રુચિ તો છે, એમાં વ્યવહારની રુચિ થવાનો શક્યતા છે ના થાય?
એને દેવગુરુ શાસ્ત્રનો વચ્ચે આવ્યા વગર રુચિ નિવાળાની પણ આવતું રહેતો જ નથી, કે હું મારું સ્વરૂપ મને કેમ ઓળખાય, મને ગુરુ શું માર્ગ બતાવે છે, ગુરુએ શું કીધું છે, એવા વિચારો એને આવ્યા વગર રહેતા નથી. એને વ્યવહારનો પક્ષ એમાં નથી આવતો, પણ એને ભાવના એવી રીતે છે કે એવું એને ભક્તિ આવ્યા વગર રહેતી જ નથી. એના મનમાં એ ગુરુ એમ કે છે કે તું તારા શુદ્ધાત્મા ને ઓળખ, તું બધા શુભ ભાવ થી જુદો, તારો અશુદ્ધાત્મા છે એમ ગુરુ કે છે. પણ એને શુભ ભાવ આવ્યા વગર જિજ્ઞાસુ ને પણ રહેતો, એમાં કઈ વ્યવહાર નો પક્ષ આવી જતો નથી. એને વ્યવહાર પક્ષ એમ નથી આવતો, એ તો વ્યવહાર પક્ષ એનાથી લાભ માને, એમાં સર્વસ્વ માને, એનાથી મોક્ષ માને, તો એમાં વ્યવહાર પક્ષ આવે છે. બાકી એમાં શુભ ભાવ આવે એમાં કઈ વ્યવહાર નો પક્ષ નથી આવતો, એવી એમાં શ્રદ્ધા નથી આવી જતી. શુભ ભાવના આવે તો કઈ શ્રદ્ધા ભેગી એમ નથી થઈ જતી કે આનાથી મને લાભ થાય છે કે મોક્ષ થાય છે, એવી શ્રદ્ધા કઈ જિજ્ઞાસુ ને ભેગી આવી જાય એવું નથી હોતું. એને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કીધું છે તારો શુદ્ધાત્મા વિકલ્પ વગરનો નિર્વિકલ્પ છે, શુભ ભાવ પણ તારું સ્વરૂપ ને ગુરુએ કીધું, અને એને વિચારથી એમ બેઠેલું છે, એટલે એમાં શ્રદ્ધા કઈ એવી ભેગી નથી આવી જતી કે શુભ ભાવ આવે એટલે એમાં વ્યવહાર નો પક્ષ આવી ગયો ને શ્રદ્ધા એવી થઈ કે એમ નથી થતું. એ તો વ્યવહાર નો પક્ષ કોને આવે કે એવી શ્રદ્ધા છે ભેગી કે આનાથી મને લાભ થાય, ગુરુ ગુરુ દેવ ગુરુ ને શાસ્ત્ર મને કરી દે છે, હું ઈ કરે એમ થાય, હું મારા પુરુષાર્થ થાય એવી જેને માન્યતા નથી એને વ્યવહાર નો પક્ષ આવે છે. એની શ્રદ્ધા એમ હોય કે હું મારાથી કરું ત્યારે થાય, ગુરુ મને ઉપકારભૂત છે, ગુરુએ બધું આપ્યું છે, એમ એવા શુભ ભાવના આવે એમાં વ્યવહાર નો પક્ષ નથી આવી જતો. એની શ્રદ્ધા તો જુદી રહે છે. ઓલી યથા શ્રદ્ધા ની વાત એક જુદી છે, જે સહજ ભેદના ની શ્રદ્ધા. પણ આ એને બુદ્ધિપૂર્વક જે શ્રદ્ધા છે એમાં કઈ શ્રદ્ધા ની ભૂલ નથી આવતી, ગુરુ ની ભક્તિ કરે એમાં શ્રદ્ધા ની ભૂલ નથી આવતી, એમાં વ્યવહાર નો પક્ષ નથી આવતો. ભગવાન ની ભક્તિ કરે, ગુરુ ની કરે, શાસ્ત્ર ની કરે, તેમાં કઈ એને પક્ષ નથી આવી જતો જિજ્ઞાસુ ને. એનો આગ્રહ એમાં સર્વસ્વતા માને તો આવે છે.
શુભ ભાવ ને હે સમજે છે અને આવ્યા વિના રે ને એમ પણ સમજે છે.
બે સમજે છે કે એની શ્રદ્ધા છે કે શુભ ભાવ તો હે છે, તો પણ વચ્ચે જિજ્ઞાસુઓને પણ આવ્યા વગર રહેતો નથી. શુભ ભાવ આવે એટલે શ્રદ્ધા ની ભૂલ પડે એમ કઈ હોતું નથી કે બહુ શુભ ભાવમાં એ ભક્તિ કરે એમ કરે એટલે એને વ્યવહાર નો પક્ષ થઈ ગયો એવું નથી. એની શ્રદ્ધા તો અંતરમાં એ પોતે જાણતો હોય છે કે ગુરુએ એમ કીધું છે કે તારો શુદ્ધાત્મા જુદો, શુભ ભાવ તારું સ્વરૂપ નથી, અને પોતે પણ નક્કી કરેલું છે એટલે એમાં શ્રદ્ધાની ભૂલ નથી આવતી.
નાતા ધારા એ ઝેર નું મારણ છે. કરતા બુદ્ધિ એકત્વ બુદ્ધિ તૂટી ગઈ અને નાતા ધારા પ્રગટ થઈ ગઈ, અને ઝેર નું મારણ એકત્વ બુદ્ધિ તૂટી ગઈ. નાયક છે એ વિકલ્પ થી નિર્ણય કરે છે એ જુદું, જ્ઞાની ને સહજ રે. નાતા ધારા ચાલુ છે, બે ધારા સાથે ચાલે છે, પછી વિચાર નથી કરવો પડતો કે આ વિકલ્પ આવી ગયો હું તો જ્ઞાયક છું, આ એકત્વ થઈ એમ વિચાર નથી કરતો. વિકલ્પ ની ધારા ને જ્ઞાતા ની ધારા બે ધારા સાથે ચાલે. શુભાશુભ ગમે વિકલ્પ હોય, ઊંચામાં ઊંચા વિકલ્પ હોય, તોય પણ એની બે ધારા ચાલુ છે, દરેક ક્ષણે ચાલુ છે. દેવ ગુરુ શાસ્ત્ર ના શુભ વિકલ્પ હોય તોય એને જ્ઞાતા ધારા તો ચાલુ છે, એમાં એ એકત્વ નથી થઈ જતો. એને બહુ ભાવ આવે, બહુ ભક્તિ આવે એટલે એની ધારા તૂટી જાય ને એકત્વ થઈ જાય એમ એને ધારો. એની જ્ઞાતા ધારા તો ચાલુ જ દે છે, ભાવ આવે ઉત્સાહ આવે તો પણ એની ગમે એવા શુભ વિકલ્પ હોય તો એની જ્ઞાયક ધારા તો ચાલુ જ છે.
જો અપના જ્ઞાયક હે ઉનસે ઓ પ્યારે તુ નાતા જોડ, ક્યા નહીં તેરે પાસ હો તો માંગ રહા તુ દુજે સે ભી.
અભિપ્રાય અભિપ્રાય ચૈતન્ય નો છે, અભિપ્રાય માં ચૈતન્ય નો મહિમા છે, અને દેવગુરુ શાસ્ત્ર ની એને મહિમા તો છે. એ મહિમા પદાર્થ શું છે અને એ મહિમા વાળો જે પદાર્થ છે એ દેવગુરુ શાસ્ત્ર પ્રગટ કરેલો છે, માટે એની મહિમા એને આવે છે. બે સાથે શકે છે, ઓલા તો ઉપયોગ રૂપ થાય છે બહાર જાય. આ અંતર અભિપ્રાયમાં છે. અભિપ્રાયમાં શુદ્ધાત્માનો મહિમા, જે શુદ્ધાત્મા છે એ મહિમા વાળો છે, એવો મહિમા વાળો પદાર્થ ભગવાને પ્રાપ્ત કરેલો છે અને ગુરુ એની સાધના કરી રહ્યા છે. શાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે, માટે એની મહિમા આવ્યા વગર રહેતી જ નથી. એને જે મહિમા જેની મને લાગે એ મહિમા વાળો પદાર્થ જેને પ્રાપ્ત કર્યો એની ઉપર એને મહિમા આવ્યા વગર રહેતી નથી. એને એ દેખાય છે અંદરમાં, પોતે તો દેખી શકતો નથી, એ તો અંતરમાં પોતે વિચાર કરીને અંતરમાં જાય ત્યારે એને એની સ્વાનુભૂતિ થાય. આ તો એને ભગવાને પ્રાપ્ત કર્યું છે, ગુરુની વાણીમાં આવે છે, બધું જેને પ્રાપ્ત કર્યો એની મહિમા એને આવે છે. કે આવો પદાર્થ જેને પ્રાપ્ત કર્યો તે ધન્ય છે, પૂજવા યોગ્ય છે, બધું સાથે રહેવામાં કઈ વાંધો નથી, તો ઉપયોગમાં આવે છે અને આ અંદર અભિપ્રાયમાં છે. દેવગુરુ શાસ્ત્ર પણ મહિમા વાળા છે, પણ ઉપયોગમાં તો બહાર હોય ત્યારે બહાર માં ઉપયોગ છે, અંતર માં તો હજી પોતે ગયો નથી. ભગવાનની મહિમા આવે ને પોતાની આવે છે, ભગવાન ના દ્રવ્ય ગુણ પર્યાય ને ઓળખે પોતાને ઓળખે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ને ઓળખે ભગવાન ને ઓળખે છે, એ બી નિમિત્ત ઉપાદાન સ્વરૂપ છે. પણ એ સાથે રહેવામાં વાંધો નથી, એક શ્રદ્ધામાં રહે છે, એક ઉપયોગમાં રહે છે. પોતાને જાણે, આત્માને ભગવાન જાણે, ભગવાને જાણે પોતાને જાણે છે. ભગવાન પોતાને પોતે દેખી શકતો નથી, ભગવાન ના દર્શન કરે ભગવાન એની મહિમા આવે, ગુરુ ના દર્શન કરે ગુણ ને ગુરુ ની વાણી સાંભળે એટલે ગુરુ ઉપર ભગવાન ઉપર એને મહિમા આવે છે. એમાંથી એને વિચારો આવે છે કે આ ભગવાન એટલે શું, આ ભગવાન નું દ્રવ્ય શું, એમનો આત્મા શું કામ કરે છે, એમાં એમને શું ગુણો પ્રેક્ટા છે, એમ વિચાર કરતો ભગવાન ના દ્રવ્ય ગુણ પર્યાય ને યથાર્થ રીતે જ્યાં વિચાર કરે છે ત્યાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાય નો વિચાર આવે છે કે આ ભગવાન આત્મા છે, એમના આત્મામાં અનંતા ગુણો છે, એમને પુરુષાર્થ કરીને પ્રગટ કર્યા છે, ભગવાન નો આત્મા એવો મારો આત્મા છે, એમ ભગવાનને ઓળખીને પણ પોતા તરફ જાય છે. જો યથાર્થ ઓળખે તો પોતાને ઓળખે છે, યથાર્થ રીતે ઓળખે. ગુરુ સાધના કરી રહ્યા છે, કોઈ વાણી અપૂર્વ વર્તાવી એમનો આત્મા શું કામ કરે છે એમ વિચારો કરતા પોતે પોતાને પોતાના આત્માનો વિચાર આવે છે. શાસ્ત્રના વિચારો, શાસ્ત્રના તત્વની વાત આવે એમાં એને આશ્ચર્ય લાગે, વિચાર કરે કે આ શાસ્ત્ર પોતાના વિચારો આવે એમાંથી. અને પ્રત્યક્ષ જે છે એ અંતર પલટ પરિણથી પલટવાનું કારણ થાય છે. એક વાર પ્રત્યક્ષ દેવ ને પ્રત્યક્ષ ગુરુ મળે તો એ પરિણથી પોતાની સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે. પછી શાસ્ત્ર એક વાર સાંભળ્યા પછી વાંચે પ્રત્યક્ષ હોય છે એને પરિણથી પલટવાનું કારણ છે. એક તો પરિણથી થાય નહીં અને ભાવ એકદમ જોરદાર આવે, બીજાને એમ લાગે કે એકત્વ આ કેવી જાતની ભાવના આવે છે. પરિણતી એકત્વ થાય નહીં અને જુદા રહીને જે ભાવના આવી નાયક ને પરિણતી જુદી રહે અને ભાવના પણ એવી આવે. એક પરિણતીમાં છે, એક ઉપયોગમાં છે, પણ એ ભેદનાની ધારા એમને ચાલુ હોય તો પણ એવા ભાવ આવે છે, એમાં એને વિરોધ નથી આવતો.
શાસ્ત્રમાં
આવે છે ને ગુરુદેવ ઘણી વાર કહેતા કે જે નાયક ની ધારા પ્રગટ થયા પછી જે ભાવના આવે છે એની સ્થિતિ જાજી નથી પડતી, પણ રસ જાજવો પડે છે. એને જે ભાવના આવે છે દેવગુરુ શાસ્ત્ર ઉપર કે આ મારી જે સાધના છે આ જ્ઞાયક ની ધારા, એને આ ચૈતન્ય દેવ જેને પ્રગટ કર્યો છે અને એની જે સાધના કરી છે અને એ ઉપકારી ગુરુ છે એને જે માર્ગ બતાવ્યો છે એના ઉપર જે ભાવ આવે કે એ ભાવ એની સાધક એને જ્ઞાયક ની જે પ્રીતિ પોતાને છે એ જેને એમાં જે નિમિત્ત બન્યા જે ઉપકાર કર્યો છે એને જે પ્રગટ કર્યું છે એના ઉપર જે ભાવ આવે એને અંતરમાં જેવો જ્ઞાયક ની મહિમા છે એ બહાર આવે તો એ દેવગુરુ શાસ્ત્ર ઉપર પણ એને એવી મહિમા આવે છે.
જ્ઞાન ને વૈરાગ ની મૈત્રી જે જ્ઞાન ને વૈરાગ સાધક સાથે હોય છે તો વૈરાગ માં અને ક્રિયા નિયમ એક જ સરખો ભાવ છે કે કઈક થોડો સૂક્ષ્મ તફાવત હશે?
ક્રિયામાં માત્ર એક ક્રિયામાં રોકાય છે અને ઓલો વૈરાગ છે એ વૈરાગી છે એકલો વૈરાગમાં રોકાય છે. ક્રિયા ને વૈરાગ લગભગ ઓલો માત્ર બાહ્ય ક્રિયામાં રોકાય છે, ઓલો એમ વૈરાગ વૈરાગ કર્યા કરે છે એમ એટલો ફેર.
જ્ઞાન ને ક્રિયા ની મૈત્રી જ્યાં છે તો સાધક ની ભૂમિકા છે.
વૈરાગ ભેગો આવી જાય છે એમાં ભેગો વૈરાગ, એમાં વૈરાગ ભેગો હોય તો જ એની ક્રિયાની પરિણતિ થાય છે કે હું નાયક છું અને એમાંથી નિવર્તવાની ક્રિયા જે થાય છે સ્વરૂપની નિંદાની ક્રિયા જે થાય છે એ વૈરાગ વગર થતી નથી. માટે એમાં ક્રિયા નહીંમાં ભેગો વૈરાગ સમાઈ જાય, એમાં વિરક્તિ સમાઈ જાય. વૈરાગ એટલે વિરક્તિ, નાસ્તિ કરીને ઓલી સ્વરૂપમાં પરિણતિ ને અસ્થિ કરે છે. અસ્થિ નાસ્તિ પણ વાસ્તવિક અસ્થિ તો ચૈતન્ય ને ગ્રહણ કર્યું એ અસ્તિત્વ, દ્રવ્ય ને ગ્રહણ કર્યું એ, પણ આ પરિણતિ પ્રગટ કરી પરિણતિ ની અપેક્ષા એ અસ્થિ છે અને વિરક્તિ થઈ નાસ્તિ છે. એ ક્રિયાવાળો જે બહાર ક્રિયામાં છે એ વૈરાગ ની ક્રિયામાં એવી રીતે રોકાય છે, એમાં ગર્ભિત વૈરાગ, પણ એ વૈરાગ સમજ્યા વગરનો છે, આત્મને સમજતો નથી, અસ્તિત્વ ગ્રહણ કર્યું નથી.
સાધક ને બે સાથે હોય પણ મુખ્ય ગુણ કઈ રહેતું હશે કે શરૂઆતમાં થોડો ઘણો?
જે સાધક ની પ્રેમતી છે શરૂઆતમાં રહે એમની, એનો માર્ગ જે છે કે દ્રવ દ્રષ્ટિ, દ્રવની દ્રષ્ટિ મુખ્ય રહે છે. એમાં જે પુરુષાર્થ થાય છે એ પર્યાયમાં મારે આ વિભાવ છે એનાથી છૂટો પડી અને સ્વરૂપની પરિણતિ પ્રગટ કરે છે. એ ગૌણ દ્રવ દ્રષ્ટિ અપેક્ષા એને ગૌણ રહે છે અને પરિણતિ અપેક્ષાએ એને મુખ્ય કહેવાય, કોઈ વાર મુખ્ય ગુણ એમ કહેવાય, પણ દ્રવ દ્રષ્ટિ તો એને સદાને માટે મુખ્ય જ રહે છે. લીનતાની ભાવના કરે, મારે લીન થવું છે એમ ભાવના આવે, ચારિત્રની ભાવના આવે, એમ બધી પર્યાય અપેક્ષા એને મુખ્ય એમ કરે, પણ એની અંદર જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ અપેક્ષા એ કોઈ મુખ્ય થતું નથી.
એક
સાધક
ને વિચારધારા
તીસરી
હોય જો આત્મા સંબંધી વિચારધારા, તો આત્મા સંબંધી વિચારધારા કો કોણ સે ખાતે મેં રખના
કોણ કિસ તરહ સે
મને જૈસે ગયા इस तरह विचारा जो मान लो और उसके गुणों को रूप में लेकर विचारा, तो उस धारा को कौन से मैंने आज बनते में या कुछ और जाती थी
और तो आत्म संबंधी होते है वो भी शुभ भाव साथ में रहता है, वो भी शुभ भाव में जाती है. मैं आत्मा हूँ, मैं गुण ऐसा ज्ञान दर्शन चरित्र ऐसा वेद का विकल्प आता है, तो विचारधारा जब राग मिश्रित हो तो राग मिश्रित है तो शुभ भाव में जाता है. सुबुद्धि को विलास भी न जाने आते, सुबुद्धि को विलास जो होता है ऐसे भिन्न किया ऐसे भिन्न किया भी सुबुद्धि को विलास भिन्न जाने वो विश्व भाव में जाता है। देवगुरु शास्त्र का शास्त्र संबंधी विचार आवे तो भी शुभ भाव, आत्मा संबंधी विचार आवे तो भी शुभ भाव। इसमें इतना कि आत्मा इसका वलन आत्मा के तरफ रहता है, आत्मा तरफ रहता है मैं नायक हूँ, मैं अनंत गुण मेरे में है, एक स्व तरफ इसका लक्ष्य उसकी तरफ रहता है, पर साथ में तो शुभ भाव रहता है, शुभ भाव में जाता है वो।
तो इसमें शुद्धि का अंश,
शुद्धि का अंश इसमें जाने का इसका अभिप्राय है कि मैं शुद्धता कैसे प्रकट करूं, ऐसे भावना रहती है तो भी इसके शुद्धि नहीं।
जैसे विचारते विचारते और फिर मन रुक गया, उपयोग रुक गया,
मन रुक गया, उपयोग स्व में जोड़ गया तो शुद्ध उपयोग हो गया, तो शुद्ध आत्मा के शुद्ध अंश प्रकट हुआ।
जैसे विचार से, जैसे विचार है ना, तो विचार के तीन प्रकार तो मैंने आपसे पूछे थे ना, तो आपने कहा ही था कि वहां तक तो आश्रोधन रही, लेकिन जब वो विचार रही दशा हो गई जानने की, जो कि सिर्फ मात्र आत्मा को जान ही रही है, तो वो तो विचार वाली दशा नहीं रही, जिसमें मात्र जानना रहा, तो जानना देखना तो उसका स्वरूप है, तो उसमें तो फिर संबंध निर्णय होगी कि नहीं
वो विचार धरा है इसमें तो
वो तो आश्रय बंद है,
जो शुभ भाव का इसमें आश्रय रहता है, शुभ विचार होता है तो शुभ का वो अशुभ अशुभ विचार वगैरह की पर्याय है वो मुजरा की है, वो द्रव जितनी परे होती सम्यक दृष्टि को शुद्ध होती है, एक नाता दशा रूप जो ये वो निचरा का काम है वो निचरा, और जो विकल्प वाली पर्याय है वो जितनी परे जितनी परिणति इतनी शुद्ध हो, स्वरूप आचरण चारित्र जितना हुआ है वो निचरा का काम।
तो एक तरीके से तो जो ये आपने बताया कि ज्ञान धारा, तो ये ज्ञान धारा तो
ज्ञान धारा निद्रा का कारण,
निद्रा का कारण,
और वही धारा बंद
के साथ जो कर्म धारा है
वो
आश्रय बन जाए। तो ये चारों दशा एक साथ रहती
है, रहती है और निद्रा भी रहती है और बंद भी रहता है, पूर्ण आश्रय रहता है, पाप का भी रहता है, दोनों सब साथ।
तो इसमें मुख्य गौणता भी होती रहती है,
मुख्य तो समय दृष्टि को तो मुख्य निद्रा होती है, वो बंद तो गौण होता है, इसको तो अल्प अस्थिरता है, ये बंद तो निद्रा मुख्य रहती है, तो सागर निद्रा मुख्य रहती है।
दृष्टि में तो मुख्य ही, लेकिन पलमल भी ये मुख्यता
मुनि को तो विशेष होता है, चारित्र दशा हो इसको तो विशेष निद्रा है, पर समय दृष्टि को भी मुख्य निद्रा है, कारण की अनादि की जो दशा है बंद वाली मिथ्या दृष्टि को वो तो एक भी बंद वाली दशा है, इसको तो बंद दशा निद्रा वाली दशा, तो मुक्ति मुक्ति के तरफ इसकी परिणति हो गई, मुक्ति के मार्ग में आ गया, इसलिए जो समय निद्रा तो मुख्य दृष्टि की अपेक्षा है मुख्य, वो मुख्य नहीं होता, बड़े वो उपयोग में वो आता है, पर इसका स्थिति रस ज्यादा नहीं रहता, जैसा पहले स्थिति रस पड़ता है ऐसा नहीं, ऐसा कट हो गया है, इसलिए ऐसा स्थिति रस ज्यादा नहीं, इसकी अमुक इसकी दशा हो गई, एक वो प्रकार हो गए, परंतु ऐसा इसको नहीं देता बंध आश्रय, तो इसको संसार का लंबा हो गया।
काम
करे श्रद्धा काम करे ज्ञान धरे सहज काम करे विकल्प उठाव नहीं, ज्ञान धारा पण એમ નિર્વિકલ્પ પણ કામ છે ને શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે, નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિ ની નિર્વિકલ્પતા નહીં, પણ આ એની પરિણતિ છે, એ જાતની પરિણતિ જાતની છે, એટલે એને રાગ નો વિકલ્પ કરી કરીને રહેવું પડે છે એવું નથી, એની સહજ પરિણતિ, જેમ એકત્વ બુદ્ધિ ની પરિણતિ સહજ છે, એને કઈ વિકલ્પ કરીને રાખવી નથી પડતી, તો સહજ થઈ પડી છે, અનાદિની એકત્વ ને વિકલ્પ કરીને રાખવી નથી પડતી તો વિકલ્પ જોડાયેલા છે એમને એમ રહે છે. એમ જ્ઞાન ધારા પણ એવી એની સહજ થઈ જાય કે એને વિકલ્પ કરીને રાખવી એ પોતાનો સ્વભાવ છે. એટલે તો સહજ જ છે પણ પોતે એ રૂપે સહજ પરિણમતો નથી એટલે એ સહજ થતી નથી. કર્તૃત્વ બુદ્ધિ નો રસ લે એટલે પોતે સહજ પરિણમતો નથી. એની જ્ઞાન ધારા સહજ જ છે. જેવી એકત્વ ધારા એમાંથી ભેદ જ્ઞાન ની ધારા થઈ તો વાલી બાજુ ઉદય ધારા ને જ્ઞાન ધારા બે ચાલુ એને થઈ જાય છે.
જય હો વિજય હો ભગવતી માતા નો.